તારીખ 24/6/1993 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 113-114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 61
કળષ્ટિકા આશ્રવ અધિકાર આશ્રવ એટલે આવવું આવવાની પ્રક્રિયાને આશ્રવ કહે છે ત્રણ ભેદથી એની વ્યાખ્યા શાસ્ત્રમાં મળે છે દ્રવ્ય કર્મના આવવાને આશ્રવ દ્રવ્યાશ્રવ કહેવામાં આવે છે નવા દ્રવ્ય કર્મ જે આવે છે એને દ્રવ્યાશ્રવ કહેવામાં આવે છે જો કે એમાં એમ નથી કે કોઈ બીજે ઠેકાણેથી એ ક્ષેત્ર બદલીને આવે છે એવું નથી જે આત્માની સમીપમાં કારમણ વર્ગણાઓ છે તે આત્મા સાથે સંબંધ પામવાની પ્રક્રિયામાં જેની પરિસ્થિતિ પરમાણુની પર્યાયની થાય છે એને આશ્રવ કહે છે એમાં સંખ્યા પણ હોય છે પરમાણુની એમાં પ્રકૃતિનો ઉદ્ભવ થવાનું પણ એમાં શરૂ થાય છે અને એમાં એક ક્ષેત્ર સંબંધ થવું પછી આત્મા જ્યાં જાય ત્યાં જે જે ક્ષેત્રમાં જાય તે ક્ષેત્રમાં તે સાથે જાય જે નેત્ર કારમણ વર્ગણાઓ અહીંની અહીંયા રહી જાય બીજે આખા જગતમાં ફેલાયેલી છે તો એટલે જ્યાં હોય ત્યાંથી એનો સંબંધ થાય ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરમાવે છે એવું નથી ત્યાં આવવું એટલે આમ દૂરથી આવવું એમ નથી લેવું કર્મનો બંધ પડવા માટેની જે પ્રક્રિયાનું આવવું તે આશ્રવ છે બંધ પહેલાની પૂર્વક્રિયા બંધ થાય પહેલાની પૂર્વક્રિયાને આશ્રવ ગણે છે અને બંને એક સમયમાં થઈ જાય છે જે સમયે આશ્રવ તે સમયે બંધ પરિણામમાં પણ એવું જ છે જે ભાવાશ્રવ છે એ પણ જે સમયે ભાવનો આશ્રવ છે તે સમયે ભાવ બંધ છે એક સમયે પહેલા આવે ને પછી બંધાય એવું નથી ધર્મ અને ભાવમાં એટલે એને ભાવાશ્રવ કહેવામાં આવે છે જે ભાવ કર્મનો આવવું થાય છે તેને ભાવાશ્રવ કહે છે ને દ્રવ કર્મનું આવવું તેને દ્રવ્યાશ્રવ કહે છે બે પ્રકારે તેની પરિભાષા છે પછી અધ્યાત્મ ભાષાથી અને અશુદ્ધિનું આવવું એમ પણ કહીએ આશ્રવ એટલે અશુદ્ધિની ઉત્પત્તિ થવી એમ પણ કહીએ ઉદય તો જૂના કર્મમાં આવે છે આશ્રવ નવા કર્મનો થાય છે જે પૂર્વે બંધાયેલા કર્મ છે એ ઉદયમાં આવે એને કર્મોદય કહીએ પણ જીવ એ વખતે એ કર્મોદય સાથે ભાવથી સંબંધ કરીને જોડાય તો નવા કર્મનું જે ઉત્પન્ન થવું આવવું થાય એને આશ્રવ કહીએ અને સંબંધ થાય તેને બંધ કહીએ એટલે આશ્રવ બંધ નવા કર્મની પર્યાય છે અને ઉદય જૂના કર્મની પર્યાય છે બે પરમાણુ જુદા જુદા છે ઓલા છે એ પાછા જે ઉદયમાં આવ્યા એ વિપાક પૂરો થઈને પાછા સામાન્ય કર્મો થઈ ગયા કારમણ વર્ગણામાં એ ભળી ગયા ત્યાં પછી કારમણ વર્ગણામાં ભળી ગયા એમાં જ્ઞાનાવરણી દર્શનાવરણીનો ભેદ ન રહ્યો કર્મ સામાન્ય થઈ ગયા ત્યાં અને નવા કર્મ જે સામાન્યતા કારમણ વર્ગણા એમાં પ્રકૃતિના ભેદ પડવા માંડ્યા જ્ઞાનાવરણી દર્શનાવરણી એવી રીતે બે જુદા જુદા પરમાણુ છે આશ્રવ અધિકારમાં આશ્રવનો અભાવ કરવો એ દૃષ્ટિકોણથી આ અધિકાર લખાયેલો છે આશ્રવ કયા કારણથી થાય છે અને કયા કારણથી તેનો પરિહાર થાય અભાવ થાય વિસર્જન થાય એ વાત છે અથો મહામદ નિર્ભર મંથરમ समरंग पराग तमाश्रवम एम उदार गंभीर महोदयो जयति दुर्जय बोध धनुर्धर। लड़ाई ना सम्रांगण नो रूपक आपेलू छे आचार्य देवे के अहीं थी मांडी ने आ अखंडित प्रताप वालो शुद्ध स्वरूप अनुभव रूप छे महायुद्धो ते अशुद्ध रागादि परिणाम लक्ष्मण लक्षण आश्रव ने मटाड़े छे। युद्ध ना योद्धा नी वात करे कि जे आत्मा पोताना शुद्ध स्वरूप नो अनुभव करे छे ये अनुभव नो अखंडित प्रताप छे, कोई खंडित करी शके नहीं। स्वानुभव अने शुद्धोप योग मा पोताना प्रचंड पुरुषार्थ थी कोई जीव परिणमे तो ए परिणमता एवा जीव ने रोकवा माटे आ जगत मा कोई समर्थ नथी, कोई जीव पण समर्थ नथी अने कोई परमाणु पण समर्थ नथी। अथवा अनुभव थी अनुभव ने न थवा दे, अनुभव ने न थवा दे एटला माटे वच्चे कोई बाधा अंतराय आडू आवी शके के अंतराय कर्मनी पण एमां पहोंच नथी अने कोई भावनी पण पहोंच नथी। द्रव्य के भावे कोई नहीं पहुंच, जीव ना स्वतंत्र पुरुषार्थ मां नथी। इतले अहिया अयम दुर्जय एवो शब्द वापर्यो छे, दुर्जय अने कोई जय न करी शके, एना उपर विजय न मेळवी शके अने एटला माटे अहिया जैनत्वनी प्राप्ति लीधी छे। केम के अहिया जीव नो विजय छे अशुद्ध परिणामों उपर, विषय अने कषायना परिणामों उपर, जीव नो पुरुषार्थ नो विजय छे એટલે અહીંયા જૈનત્વ જીનત્વ પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવે છે। એટલે તે ખરા જૈન છે, આવા પુરુષાર્થ કરનાર ખરા જૈન છે। આ અખંડિત પ્રતાપ વાળો શુદ્ધ સ્વરૂપ અનુભવ રૂપ છે મહાયુદ્ધો, એ ધનુર્ધર છે। ધનુષ ને ધારણ કરે તે ધનુર્ધર કહેવાય છે। પહેલાના જમાનામાં તો યુદ્ધ ધનુષ બાણ થી થતા હતા અને ધનુષ વિદ્યાઓ મુખ્યપણે હતી અનેક પ્રકારની। એટલે મહાયુદ્ધો યુદ્ધો તે અશુદ્ધ રાગાદી પરિણામ લક્ષણ આશ્રવને મટાડે છે, નવા આશ્રવને આવવા ન દે। કોણ ન આવવા દે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, શુદ્ધ સ્વરૂપ અનુભવ એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, છઠ્ઠી વિભક્તિ નો ત્યાં અધ્યાર છે। શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એ એક એવો મહારૂપ છે, એટલે કે પ્રચંડ પુરુષાર્થ યુક્ત પરિણમન છે કે જે નવા આશ્રવને મટાડી દે છે। નવા આશ્રવ કેવા છે? અશુદ્ધ રાગાદી પરિણામ જેનું લક્ષણ છે એવા છે। અશુદ્ધપણું અથવા રાગાદીપણું જે ગણો તે એ આશ્રમનું ભાવાશ્રમનું લક્ષણ છે। ભાવની સામે ભાવ લીધો અહીંયા પહેલા, દ્રવ્યાશ્રમની વાત ન લીધી, સીધી ભાવની જ વાત લીધી છે। રાગાદી પરિણામ ભાવ તે ભાવાશ્રવ, એને રોકનારો કોઈ હોય તો તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે। એટલે કે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ ન થાય ત્યાં સુધી આશ્રવ મટતો નથી, સર્વ પ્રકારના આશ્રવ ચાલુ છે અને તે એ પહેલા કોઈને નિર્જરા છે એ વાત લેવામાં આવતી નથી। તો એટલા માટે સ્પષ્ટીકરણ છે કે કોઈ કોઈને કોઈ ક્રિયા કરીને એમ માને છે કે અમે આરાધના કરીએ છીએ અથવા અમને સંવર થાય છે અથવા અમને નિર્જરા થાય છે। કોઈ દિવસ શુદ્ધ સ્વરૂપના અનુભવ પહેલા સંવર પણ નથી અને નિર્જરા પણ નથી। આશ્રમ ને મટાડનાર સંવર એક જ છે, સંવર સિવાય આશ્રમ મટે નહીં, અને એ સંવર ભાવ એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એ સિવાયની બીજા કોઈ પ્રકારના પરિણામને સંવર ન કહી શકાય। સંવરે ન કહી શકાય, આરાધના કે સાધના પણ ન કહી શકાય, પછી નિર્જરાની વાત તો પછીની છે. એમ કે નિર્જરા તો શુદ્ધિની વૃદ્ધિ છે, સંવર છે એ શુદ્ધિ છે અને નિર્જરા તો શુદ્ધિની વૃદ્ધિ છે. શુદ્ધિ જ ન હોય તો વૃદ્ધિનો ક્યાં પ્રશ્ન ઉત્પન્ન થાય? ચોથા ગુણ સ્થાનથી શરૂ થાય, શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રથમ થાય ત્યારે એનું ચોથું ગુણ સ્થાન આવે. ઉપશમ સમ્યક દર્શન હોય, સ્વસંવેદન રૂપ સ્વાનુભવ અનુભવ હોય અને સ્વરૂપ લીનતા રૂપ ત્યાં આચરણ હોય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય મોક્ષ માર્ગનો પ્રારંભ ચોથા ગુણ સ્થાને કોઈ પણ જીવને થાય છે. પહેલા ગુણ સ્થાનમાંથી કોઈ પણ જીવ પ્રથમમાં પ્રથમ આગળ વધીને ચોથા ગુણ સ્થાને આવે. આ બધા જીવો માટે એક સરખો નિયમ લાગુ પડે છે. કોઈ જીવને પહેલા ગુણ સ્થાનમાંથી સીધું મુનિપણું આવે કે પહેલા ગુણ સ્થાનમાંથી કેવળ જ્ઞાન થાય એવું બની શકતું નથી. આ વસ્તુ વ્યવસ્થા છે. પહેલા ગુણ સ્થાનનો અનુભવ તે મિથ્યાત્મનો ગુણ સ્થાન હોવાથી એના અનુભવ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન મિથ્યા છે એટલે એનો અનુભવ પણ મિથ્યા ગણવો. કેમ કે એને સત્ય સમ્યક અનુભવ નથી. પહેલા ગુણ સ્થાનમાં પરિણામોની દિશા બહિર્મુખ હોય છે અને ચોથા ગુણ સ્થાનમાં ધર્મ પ્રાપ્તિથી પરિણામોની દિશા અંતર્મુખ થાય છે. દિશાનો જ મોટો ફેર છે. હવે બહારના આત્મા છે ને, તો જે પરિણામ બહિર્મુખ છે એમાં આત્માનો અનુભવ તો થવાનો નથી. કેમ કે એનો વિષય આત્મા થઈ શકે નહીં. આત્મા તો અંતરંગ અંતતત્વ સ્વરૂપ છે, એનો અનુભવ થવા અર્થે તો પરિણામને અંતર્મુખ થવું પડે અને અંતર્મુખ પરિણામ થાય ત્યારે જ આત્મા એ પરિણામનો વિષય થઈને અનુભવ ગોચર થાય. આમ સીધી સાફ વાત આ પ્રકારે છે. એટલે કે કોઈ કોઈ જીવો પ્રથમ ગુણ સ્થાનમાં સંવર માને, અનુભવ માને, નિર્જરા માને, સાધના આરાધના શબ્દ વાપરે છે એ બધા ખરેખર લાગુ પડતા નથી. એનો અર્થ બીજો ગમે તે પોતે સમજતા હોય તો જુદી વાત છે, પણ મોક્ષ માર્ગમાં જે શબ્દનો આ પ્રયોગ છે સંવર નિદ્રા સાધના આરાધના એ કોઈ પહેલા ગુણ સ્થાને કાંઈ કોઈને હોઈ શકે
નહીં.
અનાદિનું પહેલું જ ગુણ સ્થાન છે બધા જીવો મિથ્યા દ્રષ્ટિ જીવોને. સંસાર અવસ્થામાં સર્વ જીવોને ચતુર્થ ગુણ સ્થાનની પ્રાપ્તિ પહેલાની દશા પ્રથમ ગુણ સ્થાનની છે. બધાનો વર્ગ એક સરખો છે. પછી કોઈને મિથ્યાત મંદ હોય, કોઈને મિથ્યાત તીવ્ર હોય. બહુ તીવ્ર થાય ત્યારે ગ્રહિત મિથ્યાત થાય, મંદ મિથ્યાત હોય તો તીવ્ર મંદ તીવ્ર મંદ થયા કરે. જ્યાં સુધી યથાર્થ મુમુક્ષુતાની લાઈન ન પકડાય ત્યાં સુધી એની મંદતાની પ્રક્રિયા ઉત્તરો ઉત્તર મંદતા થાય એવી ન બને. ક્યારેક મન થાય પછી તીવ્ર થઈ જાય, ક્યારેક સંદર્શનમાં તીવ્ર થાય, ક્યારેક મન થાય. મિથ્યાતની તીવ્રતા મનતા ચાલુ જ રહે, પણ જાત મિથ્યાતની જાત એની મિથ્યાતની. કેમ કે શ્રદ્ધાને બે જ જાત છે, એક સમ્યક અને એક મિથ્યા. ત્રીજા પ્રકારનો તો મિશ્ર જે સંકેત કહેવામાં આવે તો પડતાનું છે. બીજું ત્રીજું ગુણ સ્થાન છે એ તો ચોથામાંથી પડી જાય ત્યારે લઘુ અંતર્મૂર્તના એ પરિણામો કેવળ કેવળ જ્ઞાન ગોચર છે એ જીવને પણ ખ્યાલ ન આવે એવા. હા ઠીક, ઘણા એમ સમજે છે કે ગુણ એટલે આત્માના ગુણનું સ્થાન એમ નથી લેવું. વિભાવની તારતમ્યતા લેવી છે ત્યાં, એટલે ગુણ સ્થાનને પૂતગળ ના કીધા છે. ચૌદ ગુણ સ્થાનને શેના કીધા? પૂતગળ ના કીધા. કેમ કે એમાં વિભાવના ગુણો છે ઘટતા 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 સર્વનાશ થાય છે. પછી એની સામે એમ લઈ શકાય કે આત્માના ગુણો વધતા 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 પૂર્ણ થઈ જાય છે, પણ પહેલા ગુણ સ્થાને ક્યાં આત્માના ગુણો જ પ્રગટ થયા છે? શું એટલે વિભાવના ગુણો પૂરેપૂરા પહેલા ગુણ સ્થાનમાં છે, ચોથા ગુણ સ્થાને અમુક અભાવ થાય, પાંચમામાં એથી વધારે અભાવ થાય, છઠ્ઠા સાતમામાં એથી વધારે અભાવ થાય, ઠીક ચૌદમાં સુધી અભાવ થતા જાય છે. એટલે વિભાવના ગુણ લેવા, ગુણ એટલે તારતમ્ય, આત્માની રુચિની સ્થિતિ લીધી છે એમણે. હું તો એ વિષય લીધો છે, હરિભદ્રાચાર્ય શ્વેતાંબરમાં એક સમર્થ આચાર્ય થયા, એ હરિભદ્રાચાર્ય થયા, જેનું કઈ સ્થાન ગણાય એવું. પછી એ વસ્તુ ઘણી ગમી હતી યશો વિજયજીને, એટલે એના ઉપરથી એમણે આઠ દ્રષ્ટિની સજ્જાઈ લખી છે. પણ એ મુમુક્ષુની ભૂમિકામાં જે રુચિના પરિણામોનું વર્ણન છે, પહેલી દ્રષ્ટિવાળાને આવી રુચિ હોય, એ નાસ્તિ નાસ્તિથી આવા પરિણામ હોય, પછીથી આગળ વધે ત્યારે આવા હોય, એમ એના આઠ પગથિયા એમણે લીધા છે મુમુક્ષુની ભૂમિકામાં, અને તે પણ રુચિની પ્રધાનતાથી લીધા છે મુખ્યપણે. એટલે મૂળ શાસ્ત્ર તો યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનું છે હરિભદ્રાચાર્યનું, સેના ઉપરથી હમણાં યશો વિજયજી આ દ્રષ્ટિની સજ્જાઈ લખી છે. હા, એમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું નામ છે. જે સત સાહિત્યમાં 19 શાસ્ત્રો દિગંબર સંપ્રદાયના છે, અને એક શાસ્ત્ર જ એમણે લીધું છે શ્વેતાંબર સંપ્રદાયમાંથી, અને તે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય લીધું છે, બીજું કંઈ નથી લીધું. કપાળદેવ ઘણા આવે શ્વેતાંબરના પરિચયમાં, વધારે પરિચય શ્વેતાંબરમાં આવે છે, દિગંબરના પરિચયમાં ઓછા આવ્યા છે. ખરેખર તો એમ છે, એમાં છે તકલીફ થાય એવું છે. હા, તત્વ વિરુદ્ધ ઘણી વાતો છે, ઘણી વાતો તત્વ વિરુદ્ધ છે. એ ગુરુદેવે ઘણી વાતો, કેમ કે એમણે તો શું કર્યું, તો પોતે શ્વેતાંબર સાધુ હતા પહેલા, સ્થાનકવાસી ગુરુદેવ તો, ને એમણે ઘણો અભ્યાસ કર્યો પેલા, બધા શ્વેતાંબર સ્થાનકવાસી દેરાવાસીનો અભ્યાસ કર્યા, પછી દિગંબર શાસ્ત્રનો એમણે અભ્યાસ શરૂ કરેલો. એટલે તુલનાત્મક અભ્યાસ ગુરુદેવનો પણ ઘણો હતો. એટલે એમણે તો ઘણી વાતો તારવેલી કે આ રીતે તત્વમાં ફેર છે, આ જગ્યાએ તત્વમાં ફેર છે, આ જગ્યાએ તત્વમાં ફેર છે, ઘણી જગ્યાએ. અને મોટો ફેર તો સાધુ દશાનો જ છે, સાધુ દશાનો જે ફેર છે બહુ મોટો ફેર છે. એક ડિગ્રીનો એંગલ હોય ત્યારે દેખાય નહીં કે આમાં જુદા કેવી રીતે પીડા દેખાય છે, જ્યારે ડેવલપ થાય છે ત્યારે એ છેડા વચ્ચેનું અંતર વધતું જાય છે, બંને છેડા વચ્ચેનું, અને એ અંતર અત્યારે તો ઘણું વધેલું દેખાય છે. જેથી જોડા જુદા પડેલા દિગંબરમાંથી જ્યારે શ્વેતાંબર થયા ત્યારે તો એ લોકો ગામમાં આવે ત્યારે ખાલી ઝાડની છાલ છે, વલકલ વસ્ત્ર જેને કહેવાતો એ વખતે, એ ગુપ્તાંગને ઢાંકવા પૂરતું રાખે. પછી જંગલમાં જાય તો એ નગ્ન દિગંબર તરીકે જ રહેતા હતા. એક આહાર પાણી લેવા માટે જ્યારે શહેરમાં આવે ત્યારે થોડું ઢાંકતા હતા. આટલી પરિસ્થિતિમાં અને પૂર્વાચાર્યોની જે ધારણા હતી એવી ઘણી વાતો ધારણામાં રહેલી. શું તો જેમ આપણે ત્યાં તે ત્યારે મને ગુરુદેવે સિદ્ધાંતો આપ્યા, તો એમાં પણ જો સિદ્ધાંતના વિચાર ભેદ થાય વિદ્વાનો વિદ્વાનો વચ્ચે, તો 95 વાત તો બે જણા જે ગુરુદેવ કહેતા હોય એ જ કરે, બે પાંચ વાતમાં જ ક્યાંક વિચાર ભેદ હોય. શું હોય એવા વાતમાં ફેર ન પડે કાંઈ, એવી રીતે જુદા કોઈ ન પડે શરૂઆતમાં. શું અને એવી રીતે જુદા પડે તો ચાલે નહીં કોઈનું, પાછું એ તમને કહો કેમ કે હંમેશા સમાજ તો કરન્સીથી ચાલે છે, ચાલુ સિક્કો કોનો છે? મહાવીર ભગવાનને કોઈ સંપ્રદાય જૈનનો સંપ્રદાય ન છોડી શકે, ગમે એ નામ આપે, અને પથ્થાના વાસી દેરા વાસી દિગંબર ફલાણું તેરાપંથી ધીંગણું ગમે આપે, પણ મહાવીર ભગવાનને બદલી જ ન શકાય. પણ જે શાસનનાયક છે એમાં કોઈ ફેરફાર ન કરી શકાય કે મહાવીર ભગવાન શું બીજાને માનો, કેમ કે એ કરન્સી છે, એ સમાજ જ ન ચલાવે, એ સમાજ એને કંઈક કમ્યો જાય, ભાઈ સાહેબ તું બીજે ક્યાંક બીજો પણ શરૂ કરા, જૈનના નામે રહેવા દે, તું અહીંયા તીર્થંકરના નામ સિવાય કાંઈ નહીં હાલે. એમ જુદા પડે તો કાંજી સ્વામીના પંથમાં જુદા પડે તો કાંજી સ્વામીનું નામ તો રાખવું જ પડે. પછી ભલે એ ક્યાંક રાખે ને ક્યાંક ન રાખે વળી બીજી વાત થઈ ગઈ, પણ રાખવું તો પડે જ એને, કરન્સી છે એની. શું એવું તો કૃપાળુદેવમાં જુદા પડતો હોય, કૃપાળુદેવને તો રાખવા જ પડે. શું પછી કોણ કેટલો અનુસરે છે, કોણ કેટલા વિરુદ્ધ જાય છે, એ પછી બીજાની વાત થઈ. પણ સ્વામિનારાયણ હોય તો સ્વામિનારાયણમાં ભલે બે પંથ પડે, પણ સહજાનંદ સ્વામીને ઉડાડીને કાંઈ ન થાય એના પંથમાં, કેમ કે એ કરન્સી છે ત્યાં. શું એ તો રાખવું જ પડે એને. પછી કેટલો ફેરફાર કરે એ વળી અંદરની વાત થઈ, મૂળ વાત તો આ રાખવી જ પડે. આ એક સામાન્ય પરિસ્થિતિ સંપ્રદાયોના ભેદની છે, એટલે એમાં ઊંડા ઉતરે એને જ ખ્યાલ આવે, ઉપર ઉપર થયો એને કાંઈ નો ખ્યાલ આવે. આનંદગંજીને માન્ય કર્યા છે તો ગુરુદેવના પ્રવચનોમાં આનંદગંજીના પદ બહુ જ આવે, દેવચંદજીના, આનંદગંજીના. શું એટલે શું છે કે મહાપુરુષોને તત્વ સાથે સંબંધ છે, સંપ્રદાય સાથે સંબંધ નથી. એ તો કબીર અને અખા ભગતનું નામ લેશે, નરસિંહ મહેતાનું નામ લેશે, મીરાબાઈનું નામ લેશે, કૃપાળુદેવ તો એમને તત્વ સાથે સંબંધ છે, સંપ્રદાય સાથે સંબંધ નથી. એટલે ક્યાં તત્વ છે અને ક્યાં સંપ્રદાય છે એ એમની નજર છે, એ એમની ઝીણી નજર છે. સામાન્ય માણસોનું એમાં કામ નથી, સામાન્ય માણસો તો મતમતાંતરમાં પડી જાય. જો સંપ્રદાયને મુખ્ય કરે તો સંપ્રદાય બુદ્ધિમાં આવી જાય, અને જો અન્ય મતના માણસોને પણ લેવા જાય ને પોતાને તત્વ દ્રષ્ટિ તો હોય નહીં, તો એ કુદેવ કુદેવ કુધર્મ ને કુશાસ્ત્રની પ્રશંસામાં આવી જાય, તો ત્યાં એને ગ્રહિત મિથ્યાત્નો દોષ લાગે. એટલે કૃપાળુદેવે મુમુક્ષુ અને એક સૂચના કરી કે તમારે મત મતાંતરમાં ને મંડન ખંડનમાં તમારે પડવું નહીં, કેમ કે તમારે ઉપદેશ દેવાનો પ્રસંગ નથી, આ તો ઉપદેશકોનું કામ છે. તમારે તો તમારો તમારા આત્માને સુધી કેમ પહોંચવું એટલો જ લક્ષ રાખવાનું છે અત્યારે તો. એથી વધારે તમારે બીજી બાજુની દિશા ને કોઈ ફ્રન્ટ ખોલવાની જરૂર નથી. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આશ્રમનું સ્વરૂપ કહે છે. શું અહીંથી શરૂ કરીને આશ્રમનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાન યોદ્ધો? શું જેને સ્વાનુભવ કર્યો એને જ્ઞાન યોદ્ધો કીધો. જ્ઞાન પ્રધાનતાથી વાત કરવી છે ને, કે ઉદાર ગંભીર અને મહોદય. ઉદાર એટલે શાશ્વત એવું છે, ગંભીર એટલે અનંત શક્તિ એ બિરાજમાન છે સ્વરૂપ જેનું એવો છે, મહોદય એટલે જેમાં બિરાજમાન છે એવું જેનું સ્વરૂપ છે એવો છે. એટલે કે આત્મામાં શાશ્વત અનંત શક્તિઓ થી બિરાજમાન આત્મ સ્વરૂપ છે. ભલે ક્ષેત્ર ગમે તેટલું હોય, અત્યારે મનુષ્યને 5.5-6 ફૂટનું ગમે એટલું શરીર હોય, પણ અંદરમાં અનંત શક્તિ એટલી બધી ભરી છે કે ખબર ન પડે બારમાં કે આટલી બધી આત્મામાં શક્તિ પડી છે. એવી ગંભીરાત લઈને આત્મદ્રવ્ય પડેલું છે. ગંભીરનો અર્થ શું, બહાર જેની ખબર પડે અને અંદર ઘણું ભર્યું હોય એનું નામ ગંભીર. શું ઉપરથી જણાય નહીં એવું ગંભીર આત્મતત્વ છે. આ બોમ્બમાં શક્તિ કેટલી હોય, નાનો પણ શક્તિ ઘણી. ખબર પડે કે આ ચીજ પડી છે, એ બોમ્બ પડેલો છે, એના પારખા કરવા કોઈ રોકાય નહીં. એને એ શક્તિના સામર્થ્યને વ્યક્ત રૂપે જોવાની એ જ્ઞાનની પરિસ્થિતિ છે. દ્રષ્ટાંતમાં શું મુદ્દો છે કે ફૂટ્યો નથી, એમાં ફૂટવાની શક્તિ કેટલી રહેલી છે, અને ફૂટે તો શું થાય એ વ્યક્તપણે દેખાઈ જાય છે વગર ફૂટે. એમ આત્મા એમ કહેતા એની જે શક્તિ છે પ્રગટ થવાની કેવળ જ્ઞાનાદી, એ શક્તિ વગર પ્રગટે જ્ઞાનમાં આવવી જોઈએ, એનું સામર્થ્ય જ્ઞાનમાં આવવું જોઈએ, ત્યારે આત્મા જ્ઞાન ગમ્ય થયો એમ કહેવામાં આવે. નહીંતર જ્ઞાન ગમ્ય નથી થયો. શબ્દ આવડે, એનો અર્થ આવડે, એનું સ્વરૂપ જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી એનું ભાવભાષણ નથી, ત્યાં સુધી એનો જે આધાર અને અવલંબન થી બળ આવવું જોઈએ એ પરિણામ ને બળ પણ ન આવે। શાશ્વત એવું છે અનંત શક્તિએ બિરાજમાન સ્વરૂપ જેનું એવો છે। કેવો છે આશ્રવ? હવે આશ્રવ કેવો છે એની સામે કે મહામદ નિર્ભર મંથરમ, સમસ્ત સંસારી જીવ રાશિ આશ્રવને આધીન છે, તેથી થયો છે ગર્વ અભિમાન અને તે વડે જે મગ્ન થયો છે મતવાળાને માફક। શું આશ્રવ કે છે? આશ્રવને વાણી આપીએ તો કે આખી દુનિયા ઉપર મારું રાજ ચાલે છે, આ તમારા અનુભવ અનુભવી જીવ કેટલા આવે આ જગતમાં, મને પછાડનારા અનુભવી યોદ્ધા કેટલા, અને મારું મારી જેના ઉપર આણ ચાલે છે મારું રાજ ચાલે છે એ તો આખા જગતના બધા જીવો મારે આધીન ચાલે છે, સંખ્યામાં તો મારી બહુમતી છે, શું આશ્રમ વાળાની બહુમતી છે, એમાંથી શું લેવું છે કે ધર્મના ક્ષેત્રમાં બહુમતી કોની હોય હંમેશા? આશ્રમવાળાની એટલે શું છે કે નીચલો થોડો જ વધારે હોય, બધે એમ કેવું છે, લોઢું વધારે હોય સોનું ઓછું હોય, સોનું વધારે હોય ને હીરા ઓછા હોય, જેમ તમે ઉપરની ક્વોલિટી પકડો એમ સંખ્યા ઓછી મળે। આ એક જગતનો દસ્તુર છે, જગતનો આ એક દસ્તુર છે કે ઊંચી ક્વોલિટીની ચીજ હંમેશા ઓછી મળે છે, વધારે ક્વોલિટીની ચીજ હલકી ક્વોલિટીની ચીજ વધારે મળે છે। શું કહે છે આશ્રવ? એમ કે છે કે સમસ્ત સંસારી જીવ રાશિ આશ્રવને આધીન છે, મારે આધીન છે, અને તેથી એને એનું અભિમાન છે કે મારી સંખ્યા બહુ મોટી છે। શું તે વડે તે મગ્ન થયો છે અથવા એને મત મદ ચડેલો છે। શું મદ? મહામદ શબ્દ વાપર્યો છે, શું મહામદ થઈ ગયો છે એવો છે। હવે રણભૂમિ લે છે, સમર આ સમરાંગણ નથી કહેતા, સમરંગ, સમરંગ શબ્દ તો મૂળ અહીં વાપર્યો છે, સમર સંગ્રામ એવી છે ભૂમિ, રંગ એટલે ભૂમિ, રંગભૂમિ, સમર એટલે જ્યાં સંગ્રામ થાય છે લડાઈ થાય છે, શું એવી જે ભૂમિ, તેમાં સન્મુખ આવ્યો છે આશ્રવ ને સામે, આ યુદ્ધ સન્મુખ આવ્યો છે અનુભવ કરવાની સામે આશ્રવ આવ્યો છે। શું ભાવાર્થામ છે કે જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આશ્રવને પરસ્પર વિરોધ છે। પ્રકાશ અને અંધકાર સાથે રહી ન શકે અને અનંતકાળનું ગમે એટલું ગાઢ અંધારું હોય તો પણ, નાનો એવો દીવો હોય તો પણ એ અંધકારને ભેદી નાખે, શક્તિ એ પ્રકાશમાં વધારે છે અંધકારમાં નહીં। શું તેમ અનાદિનો અજ્ઞાન અંધકાર છે એ શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ છે, એને એક જ સમયમાં એને અભાવ કરે છે। કેટલી વાર લાગે એને? એક જ સમય લાગે, બીજો સમય ન લાગે, એવી શક્તિ છે શુદ્ધ જ્ઞાનની। એમ આ એક માંગલિકનો શ્લોક છે, અધિકારના પ્રારંભમાં અને અધિકારના અંતમાં, આદિમાં આદ્ય મંગળ અને અંતમાં અંત્ય મંગળ કરવાને આચાર્ય ટીકાકાર આચાર્ય મહારાજની પદ્ધતિ છે શાસ્ત્રની, એમાં આશ્રવ અધિકારનું આદ્ય મંગળ કર્યું અહીંયા। હવે અધિકારનો વિષય ચાલુ કરે છે. ભાવો રાગ દ્વેષ મોહ વિનાયો જીવસ્ય સાદ જ્ઞાન નિવૃત્તૈવ રુંધન સર્વાન દ્રવ કર્મ આશ્રવ ઉહાન એષો અભાવ સર્વભાવાશ્રવાણામ. અર્થ, જીવસ્ય યહ ભાવ જ્ઞાન નિવૃત્ત એવ સ્યાત. શું જીવનો? જીવનો એટલે કેવા જીવનો? કે કાળ લબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યક્ત્વ ગુણ જેનો, એવો છે જે કોઈ જીવ. શું કહેવાય છે? પ્રગટ કરી ત્યારે એને કાળ લબ્ધિ પાકી એમ કહેવામાં આવે છે. એકમાં બાકીના ચાર બોર્ડ લઈ લેવા, પુરુષાર્થ પણ એને હોય જ, એને કર્મનો અભાવ પણ યથાસ્થાને હોય જ, બારમાં નિમિત્ત આદિ સંયોગ પણ એને હોય જ, એમ સંયોગ વિયોગ પુરુષાર્થ કાલબ્ધિ સ્વકાળ એ બધું પાંચે પાંચ એક સાથે સમવાય હોય છે. પછી નામ ગમે પુરુષાર્થનું લઈએ ત્યારે બાકીના ચાર લઈ લેવા, કાલબ્ધિ કહીએ ત્યારે પણ બાકીના ચાર ગણી લેવા, સમજી લેવા. કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યક્ત્વ ગુણ જેનો, એવો છે જે કોઈ જીવ, તેનો જે કોઈ ભાવ. અર્થાત સમ્યક્ત્વ પૂર્વક શુદ્ધ સ્વરૂપનો અનુભવ રૂપ પરિણામ. એ ભાવ કયો લીધો અહીંયા? કે સમ્યક્ત્વ થયો એ સમ્યક્ત્વ પૂર્વક શુદ્ધ સ્વરૂપનો અનુભવ રૂપ પરિણામ, એવો જે ભાવ છે જીવનો, એ ભાવ કેવા હોય છે? આ પરિણામ કેવા હોય છે? કે જ્ઞાન નિવૃત્ત એવ સાત, શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે. શું? શુદ્ધ જ્ઞાન ચેતના લીધી છે અહીંયા. જ્ઞાન ચેતના, અશુદ્ધ જ્ઞાન ચેતના એને કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના કહે છે, કર્મની પ્રધાનતાથી. અને જે આત્માના શુદ્ધ પરિણામ છે એને શુદ્ધ જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. એમ ચેતનાને ત્રણ પ્રકારે વર્ણવી છે, કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. તો અહીંયા જે અનુભવ છે એ જ્ઞાન ચેતનાનો છે, જે સમ્યક દર્શનમાં અનુભવ છે. કે શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર, જ્ઞાન નિવૃત્ત એટલે જ્ઞાનથી બનેલા, સાદી ભાષા એ છે કે જ્ઞાનથી જ બનેલા પરિણામ છે, જ્ઞાનમય પરિણામ છે. શું? અથવા આત્મામય પરિણામ છે. તે કારણથી એ સહ એવો છે જે શુદ્ધ ચેતના માત્ર પરિણામ, તે સર્વ ભાવાશ્રમાણામ અભાવ, અસંખ્યાત લોક માત્ર જેટલા અશુદ્ધ ચેતના રૂપ, અશુદ્ધ ચેતના રૂપ લીધા, ઓલા જ્ઞાન ચેતના લીધી ને, શુદ્ધ જ્ઞાન ચેતના, અશુદ્ધ ચેતના રૂપ રાગ દ્વેષ મોહ આદિ જીવના વિભાવ પરિણામ હોય છે, જે આશ્રમાણામ જ્ઞાનાવરણ આદિ પૂદગળ કર્મના આગમનનું નિમિત્ત માત્ર છે. આદ્રવ્ય આશ્રમ લીધો, તેમનો મૂલોન્મૂલ વિનાશ છે. શું કહે છે? કે શુદ્ધ જ્ઞાન ચેતના એક એવા જીવના પરિણામ છે કે જે જીવના રાગ દ્વેષનો મૂળથી અભાવ કરી નાખે, ક્ષય કરે, જેને કહેવાય. કેવા? એ સ્વભાવરૂપ પરિણામ છે ને, તો એ પહેલાથી પોતે કહેતા આવ્યા છે કે જીવનો સ્વભાવ કેવો છે? કે વિભાવનો ક્ષયકરણશીલ છે, એનો ક્ષય કરવાનો એનો સ્વભાવ છે. પછી એના નિમિત્તે જે દ્રવ્ય કર્મ આવતા હતા એ તો ઓટોમેટિક નથી આવતા, અટકી જાય છે, આશ્રવ થાય જ નહીં. કેમ કે ભાવ ભાવાશ્રવ નથી, અને દ્રવ્યાશ્રવ તો એના નિમિત્તે થતો હતો, એ તો પછી હોવાનો પ્રશ્ન રહેતો નથી. અભાવમાં કેવો શબ્દ લીધો? મૂલોન્મૂલ વિનાશ છે. શું? અહીંયા કોઈ તર્ક કરે કે ચોથા ગુણ સ્થાને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો અને અહીંયા તો એમ કીધું કે બધા કેટલા અસંખ્યાત લોક માત્ર જેટલા અશુદ્ધ ચેતના રૂપ રાગ દ્વેષ મોહ આદિના જીવના વિવાહ પરિણામ હોય, શું તે બધાનો મૂળ વિનાશ કરે છે? અહીંયા તો બધા નાશ નથી થતા, તો કે એ જાત એવી છે કે બધાનો નાશ કરશે. પ્રથમ તબક્કે ભલે બધાનો નાશ નથી થયો, પણ પ્રથમ તબક્કે નાશ થયો એ કોનો થયો? કે અનંત સંસાર થાય એવા બધાનો નાશ થયો. શું? અને એ જ પરિણામ વારંવાર શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ બધાનો નાશ કર્યા વગર રહેશે નહીં, બધાનો નાશ થયા વગર રહેશે નહીં. કેનાથી થશે? એ શુદ્ધ સ્વરૂપના અનુભવથી. નાશ કરવા માટે શુદ્ધ સ્વરૂપના અનુભવ સિવાય બીજી કોઈ પ્રકારની પ્રક્રિયા કે બીજા કોઈ પ્રકારના પરિણામ એવું બનતું નથી. એક જ પ્રકાર છે, શું? શુદ્ધ સ્વરૂપનો અનુભવ સામે વિભાવનો નાશ. કયા વિભાવનો નાશ? કે બધા વિભાવનો નાશ. જા, કોઈ વિભાવને રહેવા દેશે નહીં. એટલે તો સમ્યક દ્રષ્ટિને પહેલેથી મોક્ષની પ્રતીતિ આવે છે, એનું કારણ એ છે. પહેલો અનુભવ થાય ને એને મોક્ષની પ્રતીત, કેવળ જ્ઞાનની પ્રતીત આવે છે. શું? કેમ કે એને ખ્યાલ આવે કે આ જ કરવાનું છે, બીજું આમાં કઈ કરવાનું નથી, જે મેં કર્યું એ જ વારંવાર કરવાનું છે. શુદ્ધોપયોગમાં લીન થયો, બસ આ શુદ્ધોપયોગમાં લીન જ રહેવાનું છે, નહીં તો હું કરી શકું છું, માટે હું કરી શકું છું. મારો એવો સ્વભાવ છે કરવાનો, એવા પરિણામ કરવાનો જ મારો સ્વભાવ છે, હું કરી શકું છું અને હું કરી લઈશ. હવે હું નહીં કરી શકું એ વાત તો એને રહેતી નથી, માટે મોક્ષની પ્રતીતિ પણ એને આવી જાય છે. એમ નવે તત્વની પ્રતીતિ એને આવી જાય છે સમ્યક દર્શન થતા. ભાવાર્થ આમ છે કે જે કાળે શુદ્ધ ચૈતન વસ્તુની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તિ એટલે અનુભવ, પ્રાપ્તિનો અર્થ અનુભવ, કે વસ્તુ તો હતી જ પણ અનુભવમાં નહોતી આવતી, તે કાળે મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ જીવના વિભાવ પરિણામ મટે છે. તેથી એક જ કાળ છે, સમયનું અંતર નથી. આ બાજુ અસ્થિ થઈ તો આ બાજુ નાસ્તી થઈ ગઈ. સ્વરૂપના શુદ્ધ પરિણામના ની અસ્તિત્વમાં અશુદ્ધ પરિણામની નાસ્તી થઈ. એકનો સદભાવ અને બીજાનો અભાવ, બસ એક જ સમયે થાય છે. અંધારો જાય અને પ્રકાશ આવે, સમય એક જ લાગે, બે સમય ના લાગે. જયારે પ્રકાશ આવે એ જ સમયે અંધારાનો નાશ થઈ જાય છે. જો અંધારું ક્યાં આવી જતો હશે? પછી વિચાર આપણે પ્રશ્ન કરીએ છીએ એમાં કે ભાઈ અંધારું ગયું ક્યાં? હા, અજવાળું કર્યું તો અંધારું ક્યાં આવી ગયું? ખરેખર અંધારું અજવાળું છે શું? તો પછી કે પરમાણુની પર્યાય છે. જે પરમાણુ સૂક્ષ્મ પરમાણુ છે, સ્થૂળ સૂક્ષ્મ છે, છ ભેદ છે ને, એમાં સ્થૂળ સૂક્ષ્મનો ભેદ છે. આંખથી દેખાય છે માટે સ્થૂળ છે. શું? જે પરમાણુઓ અંધારાની પર્યાય પરિણમ્યા હતા એ એક જ સમયમાં પ્રકાશની પર્યાય પરિણમી ગયા, બીજું કાંઈ નહીં. અંધારું ક્યાંય ગયું નથી, પરમાણુની પર્યાય પલટાણી છે, બીજું કાંઈ નથી થયું. શું? જે અંધારારૂપ પર્યાય હતી પરમાણુ ને તે અજવાળારૂપ થઈ ગઈ. અંધારું અજવાળું પર્યાય પરમાણુની પર્યાય છે, કે કોઈ હવા નથી, કાંઈ બીજું કાંઈ વાદળા નથી, કાંઈ નથી, પરમાણુની પર્યાય જ છે. શું? કાંઈ એટલે આવાગમન કરે છે એવું કાંઈ નથી, ત્યાં ને ત્યાં તે જ પરમાણુની સ્થિતિ દશા બદલાય છે, બીજું કાંઈ નથી એમાં. એક જ સમય લાગે. પર્યાય પલટતા કેટલો ટાઈમ લાગે? એક સમય લાગે, બીજો સમય ન લાગે.
અજ્ઞાન
અંધકાર જેને અજ્ઞાન અંધકાર કહીએ
છીએ.
આ તો ઓલા આ દ્રવ્ય ની વાત લીધી, આ અજવાળા અંધારા ની વાત લીધી. હા, આમાં જે આત્માના ભાવમાં જે અજ્ઞાન અંધકાર કહીએ છીએ એ જીવનો જ પર્યાય છે. એ પર્યાય પલટી જાય છે, પ્રકાશ નો પર્યાય થઈ જાય છે, જ્ઞાન નો પર્યાય થઈ જાય છે. અજ્ઞાન માંથી જ્ઞાન થઈ જાય, જાતિ બદલાઈ જાય છે, અને મિથ્યા જ્ઞાન માંથી સમ્ય જ્ઞાન થઈ જાય છે. ભાવાર્થામ છે કે જે કાળે શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ રાગદ્વેષ રૂપ જીવના વિભાવ પરિણામ મટે છે. તેથી એક જ કાળ છે, સમયનું અંતર નથી, પરિણામો બદલાઈ ગયા. એક સમયમાં પરિણામો બધા બદલાઈ ગયા. કેવો છે શુદ્ધ ભાવ? કે રાગ દ્વેષ મોહ હે વિના રાગાદી પરિણામ રહિત છે. રાગ દ્વેષ અને મોહના પરિણામથી રહિત એવો શુદ્ધ ચેતના માત્ર ભાવ છે. એવો જે શુદ્ધ ભાવ છે એ શુદ્ધ ચેતના માત્ર, શુદ્ધ ચૈતન્ય જેવું સ્વરૂપ છે, એવું જ એનો પર્યાય છે. વળી કેવો છે? કે દ્રવ કર્મ આશ્રવ ઉભાન સર્વાન રુંધન. દ્રવ કર્મ એટલે જ્ઞાનાવરણ આદિ કર્મ પર્યાય રૂપ પરિણામો છે, જે પૂતગળનો પિંડ તેનો થાય છે ધારા પ્રવાહ રૂપ પ્રતિ સમયે આત્મ પ્રદેશોની સાથે એક ક્ષેત્ર આવગા, જે એક ક્ષેત્ર આવગાની સ્થિતિની પ્રક્રિયા થાય છે, એ ધારાવાહી ચાલુ છે. તેના સમૂહને ઓઘ એટલે આખા સમૂહને, હું જથ્થાને જ આખા આખે આખા જથ્થાને, શું કે બધાને રોકતો થકો એ બધાને રોકી નાખે છે. શું હવે જે સમૂહ છે એ સમૂહનો અર્થ કર્યો છે કાંસમાં. એનો ભાવાર્થ એમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ વર્ગના પરિણમે છે તેના ભેદ અસંખ્યાત લોક માત્ર છે. શું લોકના જેટલા પ્રદેશો છે એટલા પ્રકૃતિના અસંખ્યાત પ્રકૃતિ ભેદો છે, મુખ્ય 8 અને એમાંથી પેટાભેદ 148 લીધા, એ બધી મુખ્ય મુખ્ય વાત છે. એને પેટાભેદમાં તો અસંખ્ય પ્રકાર છે, કેમ કે વિભાવ અસંખ્ય પ્રકાર, સામે કર્મના પરમાણુની પ્રકૃતિના પણ અસંખ્ય પ્રકાર. એ બધાને જેટલા ધારારૂપ આવે છે તે બધાને રોકતો થકો, બધાને રોકે. એક એવી જાત નથી કે શુદ્ધ સ્વરૂપના શુદ્ધ જ્ઞાન ચેતનાથી ન રોકાય, એવા એક પરમાણુ નથી, બધા રોકાઈ જાય. શુદ્ધ જ્ઞાન ચેતનાનો એવો પ્રકાર છે કે બધાને એ રોકે. અત્યારે ભલે બધાને ન રોકતો હોય પણ એ જ જાત બધાને રોકશે, એ જ એ પ્રકારની જાત છે, બીજી જાત એમાં ફેર થવાનો નથી. અત્યારે મુખ્ય મુખ્યને રોકે છે, પછી ગૌણ છે એ બધાને પણ રોકે નાખશે. એમ આત્મહિતની ભાવના છે એમાં હજી આશરો નથી રોકાતો. ભાવનાના કાળમાં સમ્યક દર્શન પહેલા તો આશરો રોકાતો નથી. આ એક મુખ્ય કાયદો છે. શું પછી સમ્યક દર્શન પહેલાની ભૂમિકાના જે ભેદ છે એમાં આશ્રવ ચાલુ છે પણ તીવ્ર પ્રકારના નથી થતા. શું દર્શન મોહનો જ અનુભાગ ઘટતો હોવાને લીધે બીજી પણ બધી પ્રકૃતિઓ જોર ખાતી નથી. શું એટલે બધો મંદ અનુભાગવાળા પરિણામો આશ્રવો થાય છે અને પરિણામો પણ મંદ અનુભાગવાળા બને છે. એટલે એને એને એ પરિણામોથી જે આશ્રવ થાય એને પછી નાશ કરવામાં બહુ બળની જરૂર પણ ન પડે. શું જેમ કે લોઢાની સાંકળથી બાંધે, બીજી મજબૂત દોરીથી બાંધે અને કાચા હુતરથી બાંધે, ફેર તો ખરો કે નહીં? બાંધ્યું તો કહેવાય પણ ફેર ખરો કે નહીં? કાચું હુતર એ કાચું હુતર, લોઢાની સાંકળ એ લોઢાની સાંકળ, એમ બંધન બંધનમાં ફેર પડે છે. બંધન તો ખરું જ, બંધન ને મુક્તિ ન કહેવાય ને મુક્તિ ને બંધન ન કહેવાય, એ તત્વ દ્રષ્ટિ છે. તત્વ દ્રષ્ટિએ કોઈ તત્વમાં કોઈ તત્વનું ભેળસેળ થવી તે મિથ્યા દ્રષ્ટિકોણો છે. ટોડરમલજી એ રીતે વ્યાખ્યા કરે છે, એક તત્વમાં બીજા તત્વનો અભ્યાસ શું તે તત્વ સંબંધીની મિથ્યા મિથ્યા જ્ઞાન અને મિથ્યા શ્રદ્ધા છે. દાખલા તરીકે એક પુણ્ય તત્વ એવું છે કે જે આશ્રમોને બંધમાં જાય છે, એનાથી સંવર્ધન નિદ્રા કોઈ દી ન થાય. જેનાથી આશ્રમ અને બંધ થાય એનાથી સંવર્ધન નિદ્રા કોઈ દિવસ ન થાય. છતાં ત્યાં જે કાંઈ વિચાર ભેદો અને મતભેદો અને જે કાંઈ ધર્મના ક્ષેત્રમાં જે કાંઈ ગડબડ છે એ આ જગ્યાએ થાય છે. એનું કારણ શું છે કે જે જે ધર્મ પામે છે સંવરણ નિદ્રામાં આવે છે એને ઊંચી કોટીના પુણ્યની બહુ સમીપ હોય છે, અમુક કોટીના પુણ્યની બહુ સમીપ હોય છે. એટલે એ કોટીના પુણ્યથી તો લાભ ખરો ને, એમ સવાલ આવીને ઉભો રહે છે. તત્વ દ્રષ્ટિએ તો એ આશ્રમ અને બંધ તત્વ છે, એમાં બીજો ફેરફાર ચાલે શું? પછી ભલે સમીપ છે એ તો પછીની વાત છે, પણ પહેલા તો એની જાત નક્કી કરી લ્યો, તત્વ દ્રષ્ટિ નક્કી કરી લ્યો, એવી વાત છે. નહીતર શું થશે, એક તત્વમાં બીજા તત્વનો અભ્યાસ થઈ જશે, આમાંથી આમાં આમાંથી આમાં આમાંથી આમાં, પછી એક એક પગથી લપશે કે કેટલા પગથી નીચે જાય કહેવું મુશ્કેલ છે. એટલે સિદ્ધાંતમાં બાંધછોડ નથી થતી, જે બાંધછોડ છે એ આચરણમાં છે. ચારિત્ર ગુણમાં ઉત્સર્ગ અને અપવાદ છે. શ્રદ્ધા જ્ઞાનથી જે સિદ્ધાંત છે એમાં ક્યાંય બાંધછોડ નથી. વિચારવા જેવો વિષય છે, જે આચરણમાં મૂકવો છે એ સિદ્ધાંતને, સિદ્ધાંતને અનુસરવામાં એડજસ્ટમેન્ટ કરવું પડે છે. કેમકે પરિણામોમાં ચારિત્ર ગુણની કોઈ સ્થિતિ એવી છે કે ક્રમથી આગળ વધે છે, એક સાથે એનું પરિણામ કોઈને નથી થતું. પછી કોઈને ઓછી વાર લાગે કોઈને વધારે વાર લાગે એ બીજી વાત છે, પણ ક્રમ પડે પડે ને પડે છે. તો એની અંદર ઉત્સર્ગ માર્ગને પણ સ્વીકારવામાં આવ્યો છે, અપવાદ માર્ગને પણ સ્વીકારવામાં આવ્યો છે, અને તે પણ ઉત્સર્ગને અર્થે સ્વીકારવામાં આવ્યો છે. અપવાદને અર્થે નથી સ્વીકારાયો, એ પણ સિદ્ધાંતને પહોંચી વળવા માટે સ્વીકારવામાં આવ્યો છે. પણ શ્રદ્ધા જ્ઞાનમાં એ બાબતમાં મચક આપવાની હોતી નથી. આના જેવું છે, એક સિદ્ધાંતવાદી વેપારી છે, એણે પોતાની દુકાનમાં એક બોર્ડ મારેલું છે, એક જ ભાવ. શું લખ્યું એણે? અહીંયા આ દુકાનમાં દરેક ચીજનો એક જ ભાવ છે, જે ભાવ જેના ઉપર લખેલો છે એક જ ભાવ છે, એમાં ફેરફાર અમે નથી કરતા. પછી ગમે એ જાણ્યો માણસ લેવા આવે, જાણે પરદેશનો આવે કે દેશનો આવે, નાનો આવે કે મોટો આવે, બરાબર. અરે એક માણસ એમ કીધું, ભાઈ અમે તમારે તમે કોઈ નાનો વેપાર કરો છો તો તમને થોડો નફો થાય છે, હું બહુ મોટો ગ્રાહક છું અને બહુ મોટા જથ્થામાં માલ લેવા માંગુ છું. મેં દુનિયામાં રહેવા જ છે કે જ્યારે મોટા જથ્થામાં માલ લેવાનો હોય ત્યારે ભાવ એને ફેર કરી દેવો પડે, તમે એનો ભાવ ફેર કરી દો. તો એ માણસ શું કહે છે કે ભાવ નહીં ફરે, મારું બિલ છે, તમારે કેટલો માલ લેવો છે કે આટલો, મારા ભાવ પ્રમાણે બિલની રકમ આટલી થશે, હું એ પૈસા લેવામાં બાંધછોડ કરીશ. પચીસ હજાર અને 106 રૂપિયા થયા, તો તમે 106 ન આપવા હોય તો નહીં આપતા. બિલ જે ભાવનું ખાનું છે એમાં એ જ ભાવ લખાશે, એમાં એક પાય ફેર નહીં લખાય અને એ પ્રમાણે હિસાબ નહીં થાય, હિસાબ ભાવ પ્રમાણે થશે. હું 108-106 રૂપિયાની કસર ખાઈ લઈશ પણ ભાવ ફેર નહીં કરું. એ આના જેવી વાત છે, ચારિત્રમાં એ જાતની વાત છે કે ચારિત્ર જન્મમાં જે અપવાદમાં ચારિત્ર અપવાદ માર્ગનું જે ચારિત્ર છે એ સિદ્ધાંતથી ચ્યુત થઈને નથી. શ્રદ્ધા જ્ઞાનમાં સિદ્ધાંતથી કોઈ ચ્યુત ન થાય, આચરણની અંદર જે ચ્યુતી છે એ પણ સિદ્ધાંતને વળગી રહેવાની એક બીજી પદ્ધતિ છે. શું? સિદ્ધાંતને વળગી રહેવાની એક પદ્ધતિ છે એ પણ. આપણે બીજું પણ દ્રષ્ટાંત લઈએ છીએ કે એક માણસને દુકાનનો વેપાર બંધ કરવો હતો, સેંકડો જાતના પ્રોવિઝન સ્ટોરની અંદર માલ રાખતો હતો. હવે એની પાસે ખાલી ખાંડ ને એવી બે ચાર રકમ આઈટમ રહી, બધી એને વેચી નાખે, એવી ખપતી નથી. ચાર આઈટમ ખપતી નથી, એ બીજી ચાર આઈટમ કે બે છ આઈટમ કે બે આઈટમ લાવો તો બી ચાર વાર વેચાઈ જાય. તો એના માટે બે લાવવી પડે. એ બે લાવ્યો છે એનો અર્થ એમ નથી કે એને પાછો દુકાનમાં વેપાર વધારવા માટે, દુકાનમાં લંબાવવા માટે કર્યું છે. એ એને સંકેલો કરવા માટે જ એ બે આઈટમ લાવ્યો છે. એવી રીતે સંસારની દુકાન સંકેલો કરવા માટે કોઈ વાર આ રીતે તારવણી કરવી પડે છે. શું આપણે રસ્તો કાપવામાં શું કરીએ છીએ કે આપણે જવું છે તો આગળ ને આગળ, પણ ટ્રાફિક કોઈ વાર એવો આવે તો આપણે સાઈડમાં પગ ભરવા લઈ જવા પડે, આગળ પગલું ભરવાને બદલે સાઈડમાં તારીને હાલવું પડે. અને કોઈ વાર એવો ટ્રાફિક હોય તો બે ડગલા પાછળ હાલીને સામાનો રસ્તો કરીને પછી આગળ જવાય. એ વખતે જીત કરો કે નહીં મારે તો આગળ જવું છે, તો આગળ જવામાં ઉલટી વાર લાગશે. જલ્દી આગળ જવું હોય તો બે ડગલા પાછળ થઈને પછી આગળ જાઓ, તમે થોડુંક રિવર્સમાં જવું પડે. આગળ જવા માટે પાછળ જાઓ છો, પાછળ જવા માટે પાછળ નથી જતા. આ એક આચરણની પદ્ધતિમાં પ્રેક્ટિકલ સાઈડ છે. આ વ્યવહારિક વ્યવહારિક વાત છે અથવા વ્યવહારુ સૂઝ છે આની અંદર. શું પણ શ્રદ્ધા જ્ઞાનમાં જો ચૂત થાય તો ખલાસ કેનો ક્યાંય ગયો જાય. એટલે જેટલા અન્ય મત નીકળ્યા છે જૈન દર્શનમાંથી, એ સિદ્ધાંતની ચ્યુતિમાંથી નીકળેલા છે. આચરણની અંદર તો ઘણા આચરણ સરખા હોય છે. શું નગ્ન દિગંબરપણું અન્ય મતમાં પણ છે, આજે એ બાબો જોવા મળે છે. શું પણ એનો વ્યવહાર જૈન મુનિ જેવો ન હોઈ શકે, એનો જે નિર્દોષ પંચમહાવ્રત હોય એવો ન હોઈ શકે, અંતરંગ સ્થિતિનો તો સવાલ જ નથી. એવી રીતે સિદ્ધાંતમાં ત્રણ ગુણ છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, એ ત્રણની પોતાની એક સ્પેસિફિક લાઈન છે, પરિણામમાંની ખાસ પ્રકારની પદ્ધતિ છે. એ પદ્ધતિ સમજવી જોઈએ અને પછી કયા ગુણ સ્થાને કેવી રીતે વર્તે છે, એની મર્યાદા ક્યાં ક્યાં કેવી હોય, એ બધું સમજવા માટે શાસ્ત્ર છે. વિસ્તાર શાસ્ત્રનો શા માટે થયો કે આવી બધી વાતો ખોલીને મૂકી છે શાસ્ત્રકારો, એટલે એનો વિસ્તાર થયો. નહીંતર તો બહુ સીધી સાદી વાત છે. આમ તો પરથી ખસ અને સ્વમાં વસ એટલી જ સીધી ટૂંકી વાત છે. તો આટલા બધા શાસ્ત્રો શું કરવા લખવા પડ્યા કે જીવને અનેક જગ્યાએ અસમાધાન થાય છે અને શાસ્ત્ર વચનની અપેક્ષાઓ સમજાતી નથી, પોતાને પણ એડજસ્ટમેન્ટ ફાવતું નથી. તો બધી વાતનું સમાધાન ને ખુલાસા મળે એનો વિસ્તાર, એનું નામ શાસ્ત્ર છે. શું કહ્યું અહીંયા કે બધા કર્મનો અહીંયા અભાવ રોકી નાખે એવો આ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો છે કે બધા કર્મને ને બધા અસરોને રોકે એવો છે. ભાવાર્થ આમ છે કે કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થતો રાગાદી અશુદ્ધ પરિણામનો નાશ કરે છે. આશરો જેવો થાય છે તેવો જ થાય છે. આશરો તો એવો નહીં હોય તો રાગ છે, અમુક જાતનો રાગ ન થાય, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય એટલે અમુક રાગ ન થાય, બાકી આશરો તો બધો જેવો થતો એવો જ થાય. તો કે એવું નથી, પરંતુ એવું તો નથી, એવું બને નહીં. તો કેવું બને છે એ કહે છે, જેવું કહે છે તેવું છે. જીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતા અવશ્ય જ અશુદ્ધ ભાવ મટે છે. જેટલી શુદ્ધિ પ્રગતિ એટલી અશુદ્ધિ ગઈ, અભાવ થઈ. મંદતાથી એમ નહીં, કષાયનો અભાવ લેવો છે. કષાયની મંદતા એ મોક્ષ માર્ગ નથી, કષાયનો અભાવ તે મોક્ષ માર્ગ છે. આ ફેર છે. શું કષાયની મંદતા તે પુણ્ય છે અને કષાયનો અભાવ તે સંવર નિદ્રા છે. આમ તત્વ દ્રષ્ટિએ આવી રીતે તત્વ જુદા જુદા છે. એટલે શુદ્ધ ભાવ રૂપ પરિણમતા અવશ્ય જ અશુદ્ધ ભાવ મટે છે. અશુદ્ધ ભાવ મટતા અવશ્ય જ દ્રવ્ય કર્મ રૂપ આશ્રમ મટે છે. શું અને જ્યારે અશુદ્ધ ભાવ મટે ત્યારે અશુદ્ધ ભાવના નિમિત્તે થતો જે દ્રવ્ય કર્મનો આશ્રવ એ પણ આપોઆપ મટે છે. તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હે છે. જો આ આખી ગાથાનું તાત્પર્ય, શ્લોકનું તાત્પર્ય મૂકી દીધું. કે આ બધાનું તાત્પર્ય શું? કે જે શુદ્ધ ભાવ છે, શુદ્ધ ચેતના માત્ર અનુભવ છે, એ ઉપાદેય છે. અને વિકલ્પ માત્ર, ભલે આત્માનો વિકલ્પ હોય, વિકલ્પ માત્ર એ છે. વિકલ્પ પોતે જ એક કલ્પના છે. શું છે? વિકલ્પ પોતે મનના સંગથી ઉત્પન્ન થયેલી કલ્પના છે. મન છે એ આત્માથી બહારનો પદાર્થ છે. એની સાથે આત્માના પરિણામ જાય એટલે બહિર્મુખ થાય ત્યારે જ જાય. એટલે કે આત્મા જે અંત તત્વ છે એનો અનુભવ ન રહીએ, એનો અનુભવ મનનો સંગ બહારથી થાય છે. એટલે મનના પરિણામમાં આત્મા વિષય નથી થતો. મન ગમ્ય નથી, આત્મા મનોગમ્ય નથી. મનાતીત છે, ઇન્દ્રિયાતીત છે, એટલે એને અતિન્દ્રિય અનુભવ કહેવામાં આવે છે. શું? અતિન્દ્રિય અનુભવ કહો. અને ઇન્દ્રિયો દેહ સ્વરૂપ હોવાથી એને દેહાતીત અનુભવ પણ કહેવામાં આવે છે. જે જ્ઞાની દેહાતીત થયા એમને વંદન કર્યા છે આત્મસિદ્ધિની છેલ્લી ગાથામાં. જેનું સ્વરૂપ દેહાતીત છે એ જ્ઞાનીના ચરણમાં વંદન કરીએ છીએ. દેહ હોવા છતાં દેહાતીત છે અનુભવ. દેહાતીત કહો કે ઇન્દ્રિયાતીત કહો કે મનાતીત કહો, એ રીતે અહીંયા આ કળશ પૂરો થાય છે.